એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત હાજર છે, સ્થાપત્ય એટલે કે આર્કિટેક્ચર. આપણે રોજ ઇમારતો જોઈએ છીએ, એમાં રહીએ છીએ, કામ કરીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ ઇમારતો ખાલી માળખા છે કે પછી કંઈક વધુ?
બરાબર, એ જ સવાલ છે ને. શું આ ઇમારતો, આ જગ્યાઓ આપણા જીવન પર, આપણા વિચારો પર કોઈ અસર કરે છે?
હા, કારણ કે આપણે એને ગ્રેન્ટેડ લઈ લઈએ છીએ, ખરું ને? બસ છે એમ.
ચોક્કસ. પણ આજે આપણે એન્ડ્રુ બેલેન્ટાઇનના વિચારોના આધારે આ જ વાતને થોડી ઊંડાણથી સમજવાની કોશિશ કરીશું. એ કહે છે કે સ્થાપત્ય એ ફક્ત ઈંટ અને સિમેન્ટ નથી, એ તો આપણી સંસ્કૃતિ, આપણા સમાજ, આપણા અનુભવોનું પ્રતિબિંબ છે અને એને ઘડનાર પણ છે.
વાહ, એટલે કે એ આપણને બનાવે પણ છે અને આપણી બનાવટને દેખાડે પણ છે.
બરાબર. અને અત્યારના સમયમાં જ્યારે બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, આપણી આસપાસનું પર્યાવરણ પણ, ત્યારે આ સમજ વધુ જરૂરી બની જાય છે.
તો ચાલો આ રસપ્રદ ચર્ચામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ઇમારતો આપણી સાથે કેવી રીતે વાત કરે છે, એમનો રોલ શું છે, હેતુ શું છે.
ચોક્કસ. આ કોઈ બહુ ટેકનિકલ વાત નથી, પણ આપણી આસપાસની દુનિયાને એમ કે એક નવી રીતે જોવાનો પ્રયાસ છે.
શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ એન્ડ્રુ બેલેન્ટાઇન? એમનો દૃષ્ટિકોણ શા માટે અલગ છે?
એન્ડ્રુ બેલેન્ટાઇન એ યુકેમાં ન્યૂકેસલ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરના પ્રોફેસર છે. પણ એમના વિશે ખાસ વાત એ છે કે ખાલી પ્રોફેસર કે આર્કિટેક્ટ નથી.
અચ્છા.
હા, એ સ્થાપત્યના ઇતિહાસકાર છે, સિદ્ધાંતકાર છે, અને એમની બેકગ્રાઉન્ડ ફિલોસોફીમાં પણ છે.
ઓ, ફિલોસોફી, એટલે એમનો અપ્રોચ થોડો જુદો હશે.
બિલકુલ. એ ખાલી બિલ્ડિંગ કેવી દેખાય છે એના પર જ નથી અટકતા, પણ એની પાછળના વિચારો શું છે, એનો સાંસ્કૃતિક અર્થ શું છે, આપણા અનુભવ પર એની શું અસર થાય છે, એ બધું જુએ છે.
એટલે કેવી રીતે કરતા શા માટે પર વધુ ફોકસ છે એમનો.
એકદમ સાચી વાત. શા માટે કોઈ ઇમારત આવી છે, એ શું કહેવા માંગે છે, એ આપણને કેવી રીતે ફીલ કરાવે છે, આ બધા સવાલો એમના માટે મહત્વના છે. અને એમની બીજી ખાસિયત છે, એ આર્કિટેક્ચર જેવા આમ જુઓ તો થોડા જટિલ વિષયને બહુ જ સરળ ભાષામાં સમજાવે છે.
હા, એ બહુ જરૂરી છે.
કારણ કે એમનું માનવું છે કે આર્કિટેક્ચર કંઈ ખાલી આર્કિટેક્ટ લોકો માટે નથી, એ તો આપણા બધાના જીવનને અસર કરે છે, એટલે એની સમજ બધાને હોવી જોઈએ.
એટલે એકેડેમિક વાતો અને સામાન્ય માણસની સમજ, એ બે વચ્ચે જાણે પુલ બનાવે છે.
બરાબર. એ જ એમનું મોટું યોગદાન છે.
તો એમના કામનો મુખ્ય વિચાર શું છે, મતલબ કે સ્થાપત્ય વિશે એ મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
એમનું મુખ્ય તર્ક એ છે કે જો આર્કિટેક્ચર એટલે ખાલી મકાન બાંધવાની ટેકનિકલ પ્રોસેસ નથી.
ઓકે.
એનાથી ક્યાંય વધુ છે. એ એકદમ મૂળભૂત માનવીય પ્રવૃત્તિ છે, એવી પ્રવૃત્તિ જે આપણી પોતાની ઓળખ, આપણા સંબંધો, આ દુનિયામાં આપણું સ્થાન શું છે, એ બધી સમજને આકાર આપે છે.
એટલે તમે એમ કહો છો કે આપણે જે ઘરમાં રહીએ, ઓફિસમાં કામ કરીએ, એ જગ્યાઓ અજાણતા જ આપણને ઘડે છે.
ચોક્કસપણે. વિચારી જુઓ, કોઈ જગ્યાની ડિઝાઇન આપણને શાંતિ આપે, કોઈ જગ્યા ઉત્સાહ આપે, કોઈ જગ્યા અસ્વસ્થતા પણ આપે.
હા, એ વાત તો સાચી છે. અમુક જગ્યાએ જવાનું બહુ ગમે, અમુક જગ્યાએ નહીં.
બસ, બેલેન્ટાઇન એ જ કહે છે, સ્થાપત્ય આપણી સંસ્કૃતિનો અરીસો છે, આપણા મૂલ્યો, આપણી આશાઓ, સમાજની ગોઠવણ બધું એમાં દેખાય. પણ એ માત્ર અરીસો નથી, એ ઘડનાર પણ છે. મતલબ કે સ્પેસની ડિઝાઇન નક્કી કરે કે લોકો કઈ રીતે વર્તશે, કઈ રીતે મળશે.
અચ્છા.
તો એમાં કળા છે, વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, સમાજ છે, બધું ભેગું છે. એનો હેતુ ખાલી રહેવાની જગ્યા આપવાનો નથી, પણ આપણી ઊંડી માનસિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પૂરી કરવાનો પણ છે.
તો આ પુસ્તકો કોના માટે છે, એમનો હેતુ શું છે?
મુખ્ય હેતુ છે સ્થાપત્ય સાક્ષરતા વધારવાનો, આર્કિટેક્ચર લિટરસી.
એટલે કે?
એટલે કે આપણે આપણી આસપાસ જે બધી ઇમારતો છે, જગ્યાઓ છે, એની આપણા પર શું અસર થાય છે, એના વિશે આપણે વધુ જાગૃત બનીએ. આ પુસ્તકો ખાલી આર્કિટેક્ટ કે સ્ટુડન્ટ્સ માટે નથી, જે કોઈ પણ ઘરમાં રહે છે, ઓફિસમાં કામ કરે છે, શહેરમાં ફરે છે, એ બધા માટે છે.
એટલે કે લગભગ બધા માટે જ.
હા, બેલેન્ટાઇન સ્થાપત્યને એક યુનિવર્સલ લેંગ્વેજ તરીકે જુએ છે, એક એવી ભાષા જેમાં આપણે બધા ભાગીદાર છીએ, અને એમનો ઉદ્દેશ્ય આપણને આપણી આસપાસની દુનિયાને વધુ ધ્યાનથી વાંચતા શીખવવાનો છે.
બહુ સરસ. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ. પહેલો જ સવાલ, શું દરેક બાંધકામ સ્થાપત્ય કહેવાય?
ના, આ બહુ મહત્વનો મુદ્દો છે.
એટલે બિલ્ડિંગ અને આર્કિટેક્ચર વચ્ચે ફરક છે?
હા, બેલેન્ટાઇન એ જ સમજાવે છે. જુઓ, ખાલી જરૂરિયાત માટે કંઈક બનાવી દેવું એ થયું બિલ્ડિંગ.
ઓકે.
પણ જ્યારે તમે વિચારપૂર્વક, કલાત્મક રીતે, સાંસ્કૃતિક રીતે કંઈક અર્થપૂર્ણ સ્પેસ બનાવો, એક અનુભવ રચો, એ છે આર્કિટેક્ચર.
એટલે એમાં વિચાર, કળા અને અર્થ ઉમેરાય છે.
બરાબર. એમાં ખાલી ફંક્શનાલિટી નથી, પણ એક્સપિરિયન્સ, ઇમોશન, મીનિંગ આ બધું જોડાયેલું છે. અને એવું નથી કે આ ખાલી મોટી ભવ્ય ઇમારતો માટે જ છે.
હા, જેમ કે તાજમહેલ કે કોઈ મોટો ટાવર.
હા, એ તો છે જ. પણ એક નાનકડા ઘરની ડિઝાઇન, કોઈ બગીચાની ગોઠવણ, શહેરનું પ્લાનિંગ, આ બધું જ આર્કિટેક્ચરનો ભાગ બની શકે છે, જો એમાં વિચાર અને અર્થ હોય તો.
અને ઇતિહાસ શું કહે છે? પહેલાના સમયમાં આર્કિટેક્ચરનો રોલ શું હતો? હેતુ શું ગણાતો?
એ પણ રસપ્રદ છે, કારણ કે સમય જતાં આ હેતુઓ બદલાયા છે. જેમ કે બહુ જૂની વાત કરીએ તો, લગભગ 2000 વર્ષ પહેલાં રોમન લેખક હતા વિટ્રુવિયસ.
હા, સાંભળ્યું છે નામ.
એમણે કહ્યું કે સારા સ્થાપત્યમાં 3 ગુણ હોવા જોઈએ, ફર્મિતાસ, યુટિલિટાસ અને વેનુસ્ટાસ.
ફર્મિતાસ, યુટિલિટાસ, વેનુસ્ટાસ. એટલે
ફર્મિતાસ એટલે મજબૂતી,
સ્ટ્રેન્થ.
યુટિલિટાસ એટલે ઉપયોગીતા,
યુટિલિટી.
અને વેનુસ્ટાસ એટલે સુંદરતા,
બ્યુટી.
અચ્છા, મજબૂતી, ઉપયોગીતા અને સુંદરતા.
હા,
આ એ સમયની પ્રાથમિકતા બતાવે છે. પ્રાચીન ગ્રીસનું પાર્થનોન કે રોમન ફોરમ જુઓ, એ ખાલી ઇમારતો નહોતી, એ શક્તિ, વ્યવસ્થા, લોકશાહીના આદર્શો, આ બધાના પ્રતીક હતા. એમનો રોલ બહુ મોટો હતો.
એટલે માત્ર ઉપયોગીતા નહીં, પણ સાંકેતિક અને સામાજિક રોલ પણ ખરો.
ચોક્કસ. હવે તમે સ્થળની વાત કરી હતી, મતલબ કે સારું આર્કિટેક્ચર હંમેશા એની જગ્યા સાથે જોડાયેલું હોય છે.
બિલકુલ.
એક લેટિન ટર્મ છે, જીનિયસ લોસી.
જીનિયસ લોસી.
હા, એટલે સ્થળની આત્મા, સ્પિરિટ ઓફ ધ પ્લેસ. સફળ આર્કિટેક્ચર હંમેશા એના સંદર્ભ સાથે, એની આસપાસની જગ્યા સાથે વાતચીત કરતું હોય છે.
સંદર્ભ એટલે?
એટલે ત્યાંની આબોહવા, ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, આ બધું એનો આદર કરે. જેમ કે તમે રાજસ્થાનના કિલ્લા જુઓ.
હા,
એ ત્યાંના પહાડો, ગરમી, રણ, એ બધાને ધ્યાનમાં રાખીને બન્યા છે. આપણા પોળના મકાનો જુઓ અમદાવાદમાં.
હા, એની પોતાની એક આગવી ઓળખ છે.
બરાબર. એ ત્યાંના વાતાવરણ અને જીવનશૈલીને અનુરૂપ છે. બીજી બાજુ ઘણી આધુનિક કાચની ઓફિસ બિલ્ડિંગો એવી હોય કે તમે એને મુંબઈમાં મૂકો કે ન્યૂયોર્કમાં, બહુ ફરક ના પડે.
હા, એ વાત સાચી છે, એ જાણે ગમે ત્યાં ફિટ થઈ જાય.
પણ સારું સ્થાપત્ય એવું નથી હોતું, એ સ્થળની ઓળખને વધુ મજબૂત બનાવે છે, એ ત્યાંનું લાગે.
પણ ઘણી વાર આધુનિક ઇમારતો આવી ક્યાંયની નહીં જેવી લાગે છે, એમાં પેલી સ્થળની આત્મા ક્યાં ગઈ?
આ બહુ મોટો પ્રશ્ન છે, અને આજના આર્કિટેક્ચર સામેનો પડકાર પણ. ગ્લોબલાઇઝેશનને કારણે ઘણીવાર બધું એક સરખું થતું જાય છે, સ્થાનિકતા ભૂલાતી જાય છે. બેલેન્ટાઇન જેવા વિચારકો આ જ વાત પર ભાર મૂકે છે કે શું આપણે એવી ઇમારતો બનાવી રહ્યા છીએ જે ખરેખર ત્યાંની હોય, કે પછી ખાલી આર્થિક ફાયદા કે ગ્લોબલ ટ્રેન્ડ પાછળ દોડી રહ્યા છીએ.
વિચારવા જેવી વાત છે. હવે એક બીજો શબ્દ, રહેઠાણ, ડ્વેલિંગ. આ સાંભળવામાં તો સાદો લાગે છે, ઘર.
હા, પણ આનો અર્થ બહુ ઊંડો છે. આ ખાલી શેલ્ટર કે આશરો નથી.
ઓકે.
આ એક ફિલોસોફિકલ કોન્સેપ્ટ છે જે જર્મન ફિલોસોફર માર્ટિન હાઇડેગરના વિચારો પર આધારિત છે. રહેઠાણ એટલે દુનિયામાં ખરા અર્થમાં હોવું, જોડાયેલા હોવું, સુરક્ષિત અનુભવવું, કેન્દ્રિત હોવું.
એટલે માત્ર શારીરિક નહીં, પણ માનસિક અને આત્મિક રીતે ઘરે હોવાનો ભાવ.
બરાબર. એક એવી જગ્યા જ્યાં આપણે ખાલી ટકી નથી રહેતા, પણ ખરેખર જીવીએ છીએ, જે આપણું અસ્તિત્વ સાર્થક લાગે.
હા, ઘરના જે સામાન્ય લાગતા ભાગો છે ને, જેમ કે ઉંમરો, એ અંદર અને બહારની દુનિયાને જુદી પાડે છે. રસોડું, જ્યાં પોષણ મળે, બારી, જે બહારની દુનિયા સાથે જોડે છે, આ બધું મળીને રહેઠાણનો અનુભવ બનાવે છે.
વાહ.
તો આર્કિટેક્ચરનો એક બહુ મૂળભૂત રોલ આ રહેઠાણની ભાવનાને શક્ય બનાવવાનો છે.
એટલે એમ કહી શકાય કે ઘર એ ખાલી ઈંટોનો બનેલો માળખું નથી, પણ આપણી માનસિક શાંતિ અને ઓળખનો એક મહત્વનો હિસ્સો છે.
એકદમ. એ આપણી પર્સનલ દુનિયાનું સેન્ટર છે, આપણને સિક્યોરિટી અને સ્ટેબિલિટી આપે છે.
આ બધી વાતો માનવ મનોવિજ્ઞાન સાથે કેવી રીતે જોડાય છે? શું એ સાચું છે કે આ જગ્યાઓ આપણા મૂળ પર, આપણા વર્તન પર અસર કરે છે? પેલી છતની ઊંચાઈવાળી વાત થોડી વધુ સમજાવશો?
ચોક્કસ. આને કહેવાય અવકાશી મનોવિજ્ઞાન, સ્પેશિયલ સાયકોલોજી. અને હા, રિસર્ચ બતાવે છે કે આપણી આસપાસની જગ્યા આપણને સૂક્ષ્મ રીતે પણ ખૂબ પ્રભાવિત કરે છે.
દાખલા તરીકે
એક થિયરી છે, પ્રોસ્પેક્ટ અને રેફ્યુજ.
પ્રોસ્પેક્ટ અને રેફ્યુજ, હા. એ કહે છે કે માણસને એવી જગ્યા ગમે જ્યાંથી એ દૂર સુધી જોઈ શકે, એટલે પ્રોસ્પેક્ટ, પણ પોતે સુરક્ષિત છુપાયેલો અનુભવે, એટલે રેફ્યુજ. જેમ કે ગુફાના મુખ પર બેસીને બહાર નજર રાખતો આદિમાનવ.
અચ્છા, હા, એ લોજિકલ લાગે છે.
આજે પણ આપણે કોઈ કેફેમાં જઈએ તો ખૂણાની એવી સીટ શોધીએ જ્યાંથી બધા દેખાય પણ આપણને બહુ કોઈ જુએ નહીં. એ જ વૃત્તિ છે.
સાચી વાત, મેં ક્યારે આમ વિચાર્યું નહોતું.
બીજું છે વે ફાઇન્ડિંગ, એટલે કે રસ્તો શોધવાની સરળતા. જો કોઈ બિલ્ડિંગ કે શહેરમાં રસ્તો શોધવો સહેલો હોય તો આપણને સારું લાગે, સ્ટ્રેસ ઓછો થાય, ગૂંચવાઈ જઈએ તો ચીડ ચડે.
હા, એ તો બરાબર છે.
અને પેલી છતની વાત, અમુક અભ્યાસો કહે છે કે ઊંચી છત હોય ને તો આપણું મગજ વધુ મુક્ત રીતે, એબસ્ટ્રેક્ટ રીતે વિચારી શકે, ક્રિએટિવિટી વધે.
ઓહ.
જ્યારે નીચી છત હોય તો આપણે વધુ ફોકસ્ડ, ડિટેલવાળું કામ સારું કરી શકીએ.
રસપ્રદ.
આ ઉપરાંત કુદરતી પ્રકાશ કેટલો આવે છે, રંગો કેવા છે, અવાજનું લેવલ શું છે, આ બધું આપણા મૂડ, આપણી પ્રોડક્ટિવિટી પર અસર કરે છે. અને હવે તો હોસ્પિટલ, સ્કૂલ, ઓફિસની ડિઝાઇનમાં આ બધા મુદ્દાઓનું ધ્યાન રખાય છે.
અદ્ભુત. એટલે આર્કિટેક્ચરનો રોલ ખાલી સુંદરતા કે ઉપયોગિતા પૂરતો નથી, આપણી માનસિક સ્થિતિ પર પણ છે.
બિલકુલ. હવે સમાજ પર એની શું અસર થાય છે? શું સ્થાપત્ય સામાજિક સંબંધોને પણ આકાર આપે છે?
હા, આ પણ મહત્વનો સવાલ છે.
ચોક્કસપણે આપે છે. વિચારો, કોઈ જગ્યાની ડિઝાઇન લોકોને ભેગા આવવા પ્રોત્સાહિત કરે છે કે પછી એમને દૂર રાખે છે?
જેમ કે
કોઈ મોટો ખુલ્લો જાહેર ચોક,
પબ્લિક સ્ક્વેર,
એ લોકોને મળવા, વાત કરવા, ભેગા થવા માટે જગ્યા આપે છે, નાગરિક જોડાણ વધારે છે. બીજી બાજુ મોટી દિવાલોવાળી, ગેટવાળી કોમ્યુનિટી, એ કદાચ સુરક્ષા આપે પણ સમાજમાં ભાગલા પણ પાડી શકે છે.
હા, એ અમે અને તેઓ જેવું વાતાવરણ ઊભું કરી શકે.
પિરામિડથી લઈને રાજાઓના મહેલ અને આજના કોર્પોરેટ હેડક્વાર્ટર સુધી, સ્થાપત્ય હંમેશા પાવર, સ્ટેટસ અને સોશિયલ ઓર્ડર બતાવવાનું એક સાધન રહ્યું છે, એટલે એનો સામાજિક રોલ બહુ જ ક્રિટિકલ છે.
આપણે ઘણીવાર ધાર્મિક સ્થળોએ, જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ કે પછી કોર્ટરૂમ જેવી જગ્યાએ જઈએ ત્યારે એક અલગ પ્રકારની ગંભીરતા, એક ખાસ વાતાવરણ અનુભવીએ છીએ. શું આ વિધિ, રિચ્યુઅલ સાથે જોડાયેલું છે?
હા, બહુ સરસ મુદ્દો છે. સ્થાપત્ય આપણા જીવનની ધાર્મિક અને સામાજિક વિધિઓ, રિચ્યુઅલ્સ માટે એક સ્ટેજ પૂરું પાડે છે અને એ વિધિઓને અર્થ પણ આપે છે.
કઈ રીતે?
જેમ કે મંદિરનો ગર્ભગૃહ સુધીનો આખો રસ્તો, એ પગથિયા, એ પરિક્રમા, એ બધું આપણને ધીમે ધીમે તૈયાર કરે છે.
હા, એક માનસિક તૈયારી થાય છે.
મસ્જિદનો મોટો પ્રાર્થના હોલ જ્યાં બધા એકસાથે નમાઝ પઢે, ચર્ચની ઊંચી છત અને સ્ટેન ગ્લાસમાંથી આવતો પ્રકાશ, આ બધું એ જગ્યાના વાતાવરણને અને ત્યાં થતી વિધિના મહત્વને વધારે છે.
કોર્ટરૂમનું ઉદાહરણ લો. જજનું સ્થાન સૌથી ઊંચું હોય, પછી વકીલો, આરોપી અને જાહેર જનતા માટે અલગ અલગ જગ્યા. આ ગોઠવણ પોતે જ ન્યાયની પ્રક્રિયાની ગંભીરતા અને અધિકાર શ્રેણી દર્શાવે છે.
બરાબર. એટલે સ્થાપત્ય એ વિધિઓને દિશા આપે છે, એને એક ભૌતિક સ્વરૂપ આપે છે.
એકદમ. એ ખાલી જગ્યા નથી, એ એક અનુભવ છે જે વિધિને વધુ અસરકારક બનાવે છે.
હવે ઇમારત કેવી રીતે બનેલી છે એના પર આવીએ. બાંધકામની રીત, વપરાયેલી સામગ્રી, એનું શું મહત્વ છે? તમે ટેક્ટોનિક્સ શબ્દ વાપર્યો હતો.
હા, ટેક્ટોનિક્સ. આ એટલે બાંધકામની કળા, આર્ટ ઓફ કન્સ્ટ્રક્શન, અને એની અભિવ્યક્તિ, મતલબ કે ઇમારત કઈ રીતે ઊભી છે, એનું સ્ટ્રક્ચર શું છે, કઈ સામગ્રી વપરાય છે, એમને કઈ રીતે જોડવામાં આવી છે, આ બધી બાબતો પોતે જ એની સુંદરતા અને એના અર્થનો એક ભાગ બને છે. એટલે ખાલી દેખાવ જ નહીં, પણ એ બન્યું કેવી રીતે એ પણ મહત્વનું છે.
બરાબર. જેમ કે જૂના જમાનાના લાકડાના મકાનોમાં તમે જોઈ શકો કે લાકડાના જોડાણ કેવી રીતે કરેલા છે, એ કારીગરી જ એની સુંદરતા છે.
હા, એ જોઈને જ ખબર પડે કે કેટલી મહેનત અને આવડત વપરાઈ છે.
અથવા ગોથિક કેથેડ્રલ જુઓ, એમાં પથ્થરનું જે આખું માળખું છે, પેલી કમાનો, પાંસળીઓ, એ જ એનો મુખ્ય શણગાર છે. એ દેખાડે છે કે આટલી ઊંચી ઇમારત ટકી કઈ રીતે રહી છે. આમાં બીજો એક વિચાર છે મટીરિયલ ઓનેસ્ટીનો,
સામગ્રીની પ્રામાણિકતા.
હા, એટલે કે જે મટીરિયલ વાપર્યું હોય એને એના જેવું જ દેખાવા દેવું. લાકડા પર પથ્થર જેવો કલર ન કરવો, સ્ટીલને પ્લાસ્ટિક જેવું ન બનાવવું, જે છે એને સાચું રજૂ
કરવું. એટલે મટીરિયલની પોતાની જે સુંદરતા છે એને બહાર લાવવી.
બરાબર. ટેક્ટોનિક્સ એટલે બાંધકામની કળાની ઉજવણી. એ દેખાડે છે કે ઇમારત માત્ર દેખાવ નથી, એક રચના છે.
અને છેલ્લો મુદ્દો લઈએ, પ્રતિનિધિત્વ, રિપ્રેઝન્ટેશન. ઇમારતો સંદેશો કેવી રીતે પહોંચાડે છે?
જેમ આપણે પહેલા વાત કરી, ઇમારતો ક્યારે ચૂપ નથી હોતી, ધે આર નેવર સાયલન્ટ. એ હંમેશા કંઈક ને કંઈક કહેતી હોય છે, કંઈક રજૂ કરતી હોય છે.
એટલે કે સિમ્બલ તરીકે કામ કરે છે.
હા, એ વાર્તાઓ કહી શકે છે, કોઈ વિચારનું પ્રતીક બની શકે છે. જેમ કે આપણું સંસદ ભવન, એ લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમારતનો આકાર, એનું કદ, એના પરનું શણગાર, એની સામગ્રી, આ બધું મળીને સંદેશા આપે છે, શક્તિનો, ધર્મનો, આધુનિકતાનો, ઇતિહાસનો, પૈસાનો.
દાખલા તરીકે કોઈ બેંકની ઇમારત જુઓ, ઘણી વાર બહુ મજબૂત પથ્થરની બનેલી હોય.
હા, એ શું સંદેશો આપે છે કે તમારા પૈસા અહીં સુરક્ષિત છે, અમે સ્થિર છીએ.
બરાબર. અને કોઈ મોટી કંપનીની કાચની ઊંચી બિલ્ડિંગ,
એ કદાચ આધુનિકતા, ટેકનોલોજી, પારદર્શિતા, ટ્રાન્સપરન્સી અને પાવરનો સંદેશ આપે છે.
એટલે સ્થાપત્ય એક જાતની ભાષા છે જે બોલ્યા વગર ઘણું કહી જાય છે.
બિલકુલ, એક વિઝ્યુઅલ લેંગ્વેજ છે, અને એનો મુખ્ય રોલ, એનો હેતુ જ વિચારો અને મૂલ્યોને ભૌતિક સ્વરૂપ આપવાનો છે, એમને આપણી સામે રજૂ કરવાનો છે.
એ મુદ્દા ઉપર ભાર મૂકીશું.
ચોક્કસ. મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સ્થાપત્ય એ સાંસ્કૃતિક અરીસો છે. એ આપણે કોણ છીએ, આપણા મૂલ્યો શું છે, આપણી આશાઓ શું છે, એ બધું પથ્થર અને કોન્ક્રીટમાં બતાવે છે.
હા, આપણી ઇમારતો આપણી ઓળખનો ભાગ છે. બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શ્યો, માનવીય અનુભવ કેન્દ્રમાં છે. આર્કિટેક્ચર ખાલી જોવાની વસ્તુ નથી, પણ અનુભવવાની છે. એ આપણી લાગણીઓ, આપણી યાદો, આપણું ઘર હોવાની ભાવના, એ બધાને ઘડે છે.
બરાબર. એનો અલ્ટિમેટ ગોલ આપણા જીવનને વધુ સારું, વધુ અર્થપૂર્ણ બનાવવાનો છે. ત્રીજું, સ્થળ સાથે સંવાદ જરૂરી છે. સારું સ્થાપત્ય એની આસપાસની જગ્યા, એના ઇતિહાસ, એની સંસ્કૃતિનો આદર કરે છે. પેલી જીનિયસ લોસીવાળી વાત.
હા, સ્થળની આત્મા જાળવવી. ચોથું, જે આજકાલ બહુ જ રેલેવન્ટ છે, ટકાઉપણું, સસ્ટેનેબિલિટી. એક નૈતિક જવાબદારી છે. પર્યાવરણનું ધ્યાન રાખવું એ ખાલી ફેશન નથી, પણ સારા સ્થાપત્ય માટે જરૂરી છે, અને એનાથી ક્રિએટિવિટી પણ વધે છે.
ચોક્કસ. અને પાંચમો મુદ્દો, સ્થાપત્યની પોતાની ભાષા છે. ઇમારતો સતત આપણી સાથે વાત કરે છે, આપણે બસ એને સાંભળતા, સમજતા શીખવાનું છે.
આ પાંચ મુદ્દા ખરેખર આખી વાતનો સાર છે. બેલેન્ટાઇનના પુસ્તકોમાંથી અમુક વિચારો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય, એવા કેટલા કોટ જેવા વિચારો ટાંકી શકીએ?
હા, કેમ નહીં. એક બહુ જાણીતો વિચાર છે એમનો, સ્થાપત્ય એટલું બધું મહત્વનું છે કે તેને ફક્ત સ્થપતિઓ પર છોડી શકાય નહીં.
વાહ, આ તો સીધી વાત.
હા, મતલબ કે આપણી આસપાસ શું બને છે, કેવું બને છે, એના નિર્ણયોમાં સમાજની, સામાન્ય લોકોની ભાગીદારી હોવી જ જોઈએ, કારણ કે અસર તો બધા પર થાય છે.
બિલકુલ સાચી વાત. બીજો એક વિચાર જે મને ગમ્યો, ઇમારતો માત્ર આશ્રય નથી, તે ચેતનાના સાધનો છે, કોન્શિયસનેસ.
હા, એટલે કે એ આપણી વિચારવાની રીત, આપણી લાગણીઓ, આપણી જાત વિશેની સમજ, એ બધાને આકાર આપે છે. કેટલી ઊંડી વાત છે.
ખરેખર. અને પેલું વાક્ય પણ અગત્યનું છે, દરેક સ્થાપત્યનો નિર્ણય એક સાથે તકનીકી પસંદગી, સૌંદર્યલક્ષી નિર્ણય અને રાજકીય કાર્ય છે.
બરાબર. એ બતાવે છે કે આર્કિટેક્ચરમાં કશું પણ અલગ નથી. ટેકનિકલ, આર્ટિસ્ટિક, સોશિયલ, પોલિટિકલ બધું એકબીજા સાથે જોડાયેલું છે. તમે એક નિર્ણય લો, એની અસર બધે થાય.
અને ટકાઉપણા વિશે એમણે કહ્યું, ટકાઉપણું એ ડિઝાઇન પર પ્રતિબંધ નથી, પરંતુ સર્જનાત્મકતા માટે ઉત્તેજના છે. આ કેટલું પોઝિટિવ એપ્રોચ છે.
હા, એને સમસ્યા નહીં પણ એક તક તરીકે જોવાની વાત છે. અને છેલ્લે આ પણ બહુ સુંદર છે, શ્રેષ્ઠ સ્થાપત્ય અદૃશ્યને દૃશ્યમાન બનાવે છે.
અદૃશ્યને દૃશ્યમાન એટલે કે જે વસ્તુઓ આપણને સામાન્ય રીતે દેખાતી નથી, જેમ કે કુદરતી પ્રક્રિયાઓ, હવા ઉજાસની ગતિ, સામાજિક સંબંધો, સાંસ્કૃતિક મૂલ્યો. સારું આર્કિટેક્ચર આપણને એના વિશે વધુ જાગૃત કરે છે, એને આપણી સામે લાવીને મૂકે છે.
અદ્ભુત. આ બધા વિચારો ખરેખર આંખો ખોલી નાખે એવા છે. પણ હવે સવાલ એ થાય કે સામાન્ય માણસ રોજબરોજના જીવનમાં આ બધી સમજનો ઉપયોગ કેવી રીતે કરી શકે પ્રેક્ટિકલી?
સૌથી પહેલી અને સહેલી વસ્તુ એ છે કે આપણે આપણી આસપાસની દુનિયાના વધુ સક્રિય, વધુ જાગૃત નિરીક્ષક બની શકીએ.
એટલે કે ખાલી જોવું નહીં પણ ધ્યાન આપવું. હા, ઇમારતોને, જગ્યાઓને વાંચવાનો પ્રયત્ન કરવો. શા માટે આ જગ્યા ગમે છે, શા માટે પેલી નથી ગમતી, આ બિલ્ડિંગ શું કહેવા માંગે છે, આ ચોક લોકોને ભેગા કરે છે કે દૂર રાખે છે, આવા સવાલો પૂછવાનું શરૂ કરવું.
એટલે આપણી ઓબ્ઝર્વેશન સ્કિલ વધારવી. બીજું શું કરી શકાય?
આપણે શહેરી વિકાસ, નવા પ્રોજેક્ટ્સ વિશે વધુ જાણકાર બનીને વિચારી શકીએ. જ્યારે કોઈ નવું બાંધકામ થતું હોય ત્યારે ખાલી એ કેટલું ઊંચું છે કે કેટલું મોંઘું છે એના પર જ નહીં, પણ
એની આપણા શહેર પર, આપણા જીવન પર શું અસર થશે એ વિચારવું.
બરાબર. આ કોના માટે બની રહ્યું છે? શું એ આપણા શહેરની ઓળખ જાળવશે? શું એ પર્યાવરણ માટે સારું છે? શું એ બધા માટે સુલભ છે? આવા પ્રશ્નો પૂછીને આપણે વધુ સારા નાગરિક બની શકીએ.
અને આપણા પોતાના ઘર માટે
પેલો રહેઠાણ, ડ્વેલિંગ નો ખ્યાલ આપણને આપણા ઘરની વધુ ઊંડી કદર કરતા શીખવે છે. આપણે વિચારી શકીએ કે આપણું ઘર આપણને કેવી રીતે સપોર્ટ કરે છે, એ આપણી જરૂરિયાતો, આપણી લાઇફસ્ટાઈલને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે,
અને કદાચ એમાં નાના ફેરફાર કરીને એને વધુ સારું બનાવી શકીએ.
ચોક્કસ. કદાચ થોડી ગોઠવણ બદલીને, થોડો રંગ બદલીને, થોડો સામાન ઓછો કરીને એને વધુ શાંતિપૂર્ણ, વધુ આપણું બનાવી શકાય.
અને મુસાફરી વખતે આ સમજ કેવી રીતે કામ લાગે?
ઓ, મુસાફરીના અનુભવો તો અનેક ગણા વધુ સમૃદ્ધ બની જાય. જ્યારે તમે કોઈ ઐતિહાસિક સ્થળ પર જાઓ ત્યારે ખાલી ફોટા પાડવાને બદલે
ત્યાંની ઇમારતો શું કહે છે સમજવાનો પ્રયત્ન કરી શકીએ.
બરાબર. એ કયા સમાજે બનાવી, એમના વિચારો શું હતા, એમની જીવનશૈલી કેવી હતી, એ બધું સમજવાનો પ્રયત્ન કરીએ તો ઇતિહાસ જાણે જીવંત થઈ જાય. સ્થાપત્ય ભૂતકાળ સાથે જોડવાનું એક માધ્યમ બની જાય.
અને છેલ્લે, આ જ્ઞાનનો ઉપયોગ આપણા સમુદાયમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પણ થઈ શકે ને?
બિલકુલ. જો આપણને ખબર હોય કે સારી ડિઝાઇન શું કરી શકે છે, તો આપણે આપણા વિસ્તારમાં વધુ સારી જાહેર જગ્યાઓ, વધુ સારા ઉદ્યાનો, વધુ સારી શાળાઓ માટે વધુ અસરકારક રીતે અવાજ ઉઠાવી શકીએ. આ સમજ આપણને એના માટેના સાધનો પૂરા પાડે છે.
તો આજની આખી ચર્ચા પરથી અંતિમ બોધપાઠ શું લઈ શકાય? મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ એ છે કે આપણી આસપાસનું આ નિર્મિત વાતાવરણ, આ બિલ્ડિંગો, આ રસ્તા, એ કંઈ ખાલી નિર્જીવ વસ્તુઓ નથી. એ સક્રિય છે. એ સતત આપણને, આપણા સમાજને, આપણી સંસ્કૃતિને આકાર આપી રહી છે. એટલે સ્થાપત્યને સમજવું એ એક રીતે આપણી જાતને જ સમજવા બરાબર છે.
બહુ સરસ કહ્યું. અને હું એમાં એટલું ઉમેરીશ કે સારું સ્થાપત્ય હંમેશા એક સંતુલન શોધવાનો પ્રયાસ હોય છે.
સંતુલન? કેવું સંતુલન?
ટેકનોલોજી અને કળા વચ્ચેનું સંતુલન, વ્યક્તિગત જરૂરિયાત અને સામાજિક જવાબદારી વચ્ચેનું, ભૂતકાળના વારસા અને ભવિષ્યની દ્રષ્ટિ વચ્ચેનું, પર્યાવરણની જાળવણી અને વિકાસની જરૂરિયાત વચ્ચેનું.
હા, આ બધા વચ્ચે બેલેન્સ શોધવું એ જ મોટો પડકાર છે.
બરાબર. અને એ જ એની સુંદરતા છે. આ સમજ માત્ર આર્કિટેક્ટ કે પ્લાનર માટે નહીં પણ આપણા સૌ માટે મહત્વની છે, કારણ કે આખરે તો આપણે બધા જ આ નિર્મિત દુનિયાના રહેવાસી છીએ, એના વપરાશકર્તા છીએ અને અમુક અંશે એના નિર્માતા પણ છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.